સમગ્ર ભારત દેશ હાલમાં કોરોના વાયરસના બીજા તબક્કા સામે લડી રહ્યો છે, ત્યારે એડિલેડ સ્થિત ભારતીય ઓસ્ટ્રેલિયન દંપતીએ ઓસ્ટ્રેલિયામાં ઘર અને નોકરી છોડીને પરિવાર સાથે ભારત રહેવાનો નિર્ણય લીધો, અને તે પણ એવા સમયે જ્યારે તે દંપતી એક બાળકને જન્મ આપવાનું હતું. એડિલેડમાં રહેતા નિજેશ અને પૂજા હિરપરાએ આ નિર્ણય કેમ લીધો અને હવે તેમની ઓસ્ટ્રેલિયન સરકાર પાસે શું માંગ છે, આવો તે વિશે વાત કરીએ નિજેશભાઈ સાથે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નિજેશભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ.
નિજેશભાઈ, આપનો ટૂંકમાં પરિચય આપશો, આપ ઓસ્ટ્રેલિયામાં ક્યાં રહો છો, શું કરો છો?
શ્યોર, હું ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં રહું છું છેલ્લા 8 વર્ષથી અત્યારે. હું ત્યાં એક એઝ અ સોફ્ટવેર ડેવલપર વર્ક કરું છું અને મારી વાઇફ એ પણ મારી જોડે જ રહે છે ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં, અને એ DXCમાં વર્ક કરે છે એઝ અ વેબ ડેવલપર. અમે બંને છેલ્લા 4 વર્ષથી જોડે છે, અને પહેલા હું સિંગલ હતો ત્યારે સ્ટડી કરતો હતો અને પછી વર્ક. સો બેઝિકલી વી બોથ આર વર્કિંગ રાઇટ નાઉ. અમે બંને એક હેપીલી લાઈફ જીવીએ છીએ ઓસ્ટ્રેલિયામાં, અને અમારું પોતાનું ઘર છે. અને
તો નિજેશભાઈ, તમારી અને તમારી વાઇફની ઓસ્ટ્રેલિયામાં ફિલ્ડ જોબ છે, તે છોડીને ભારત જવું પડ્યું, એ પણ કોરોના વાયરસના સમયમાં?
ડિસિઝન એકદમ મુશ્કેલ હતું મારા માટે, બીકોઝ ઘણી બધી વસ્તુઓ એકસાથે થઈ રહી હતી. તો હું તમને પહેલેથી જો વાત કરું તો છેલ્લા 3-4 વર્ષથી હું મારા ફેમિલીમાં થોડો ઘણો ચેન્જીસ જોઈ રહ્યો હતો, ખાસ કરીને મારા પિતાજીમાં. મારા ફાધર છેલ્લા 3-4 વર્ષથી થોડું ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. એટલે સ્ટાર્ટિંગમાં તો અમે એવું નોટિસ નથી કરી શક્યા કે એને એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ છે, પણ અમે એની બોડી મુવમેન્ટ્સ ઉપર ધ્યાન આપતા હતા, કારણ કે એની બોડી મુવમેન્ટ્સ દિવસે ને દિવસે વધી રહી હતી. સો અમે અહીંયા જામનગરમાં એક સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છે એની પાસે બતાવ્યું, અને એને કીધું કે આને કોરિયાના સિમ્ટમ છે. કોરિયામાં કેવું હોય કે બોડીનો કોઈ પણ પાર્ટ અસિમેટ્રિકલ મુવમેન્ટ કરે કાં તો સિમેટ્રિકલ મુવમેન્ટ કરે. સો પપ્પાને અસિમેટ્રિકલ મુવમેન્ટ્સ હતી, અને એ કન્ટિન્યુઅસલી થોડા સમય વધી રહી હતી, અને એના કારણે ડિપ્રેશન પણ આવી રહ્યું હતું. તો છેલ્લા 3-4 વર્ષથી સતત મારા મનમાં એ જ હતું કે કઈ રીતે હું મારા પપ્પાને ઓસ્ટ્રેલિયા બોલાવું અને હું અહીંયા જ એમની સેવા કરી શકું. પરંતુ સંજોગોવશાત એટલા બધા ઇશ્યુઝ હતા કે મારા દાદી અને દાદા છે તો મારા પપ્પા એને છોડીને ના આવી શકે ઓસ્ટ્રેલિયા. સો મારું પ્લાનિંગ એવું હતું કે હું બધાને વિથ ફેમિલી લોંગ ટર્મ વિઝા, બીકોઝ ઓસ્ટ્રેલિયા પાસે 5 યર્સ ઓર 10 યર્સના વિઝા છે ફોર પેરેન્ટ્સ. સો આઈ વોઝ થિંકિંગ કે હું એમને અહીંયા બધાને જોડે બોલાવું એમ, અને મારા પપ્પાનું જેટલું થાય એટલું કરી શકું, બીકોઝ દાદી અને દાદા તો ઓલરેડ હતા. એમની ઉંમરના કારણે એમને થોડા ઘણા ઇશ્યુઝ ડે ટુ ડે લાઈફમાં આવે, પણ 3 વર્ષ પહેલાં એવા મેજર ઇશ્યુઝ નહોતા કે જેને હોસ્પિટલાઇઝ કરવા પડે અને એને બહુ સેવા કરવી પડે. સો એ સમય એ બરાબર હતું, પરંતુ સમય જતો રહ્યો. વચ્ચે એક વિઝિટ મેં બી ઇન્ડિયા લઈ રહી હતી, ત્યારે પણ બહુ હાર્ડ હતું મારા માટે પાછું ફરવું, બીકોઝ મેં મારા ફાધરની સિચ્યુએશન જોયેલી હતી અને મને લાગ્યું જ હતું ત્યારે જ કે જો હું આને એકલા છોડીને જઈશ તો ડિપ્રેશન ખરેખર વધી જશે, અને થયું કંઈક એવું જ. સો 2 વર્ષ પહેલા હું જયારે ઇન્ડિયા ગયો હતો અને પછી છોડીને પાછો ઓસ્ટ્રેલિયા પરત ફર્યો, ત્યારે પણ બહુ ખટક્યું હતું મારા મનમાં. અને પછી આ કોરોનાનો સમય આવ્યો, તો એમાં થયું એવું કે અરાઉન્ડ સપ્ટેમ્બર 2019 મારા દાદાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. સો મારા દાદા કમ્પ્લીટલી બેડમાં જતા રહ્યા, અને ઘરમાં પ્રોબ્લેમ એવો થાય કે મમ્મી એક જ કામ કરવાવાળા હોય, દાદાની બધી સેવા મમ્મી કરે, પપ્પાને કરવું હોય પણ એ કરી ના શકે, બીકોઝ ફિઝિકલી એ સ્ટેબલ નથી એટલા માટે. સો દાદા કમ્પ્લીટલી ઓલમોસ્ટ 2 મંથ્સ જેવા બેડ પર હતા, કમ્પ્લીટલી બેડ પર. એમને જમવાનું બી જમાડવું પડે, સંડાસ પેશાબ બધું બેડ પર. અને એ સમય એટલી બધી પરેશાની મમ્મીને થતી હતી, બીકોઝ બાકી બધું કામ કરવામાં તો ઇશ્યુઝ ના થાય, પણ જ્યારે વેઇટ લિફ્ટિંગ કરવાનું થાય, એમને નવડાવવાનું અને સાફ કરવાનું, એ બહુ પ્રોબ્લેમેટિક થઈ જાય. અને ત્યારે પણ મારે આવું તો મેં ટિકિટ પણ બુક કરાવી લીધી હતી, પરંતુ મારા પપ્પાએ ત્યારે મને ના પાડી, બીકોઝ પૂજા અહીંયા એકલી હતી અને એને જસ્ટ એક જ મહિનો થયો હતો એની જોબ સ્ટાર્ટ કરીને, અને એનું પ્રોબેશન બી ચાલુ હતું. સો પપ્પાએ મને પૂજાને એકલી છોડીને આવવાની ના પાડી દીધી, અને ત્યાં એ સમયે હું આવી ના શક્યો. એ ભર મારા મગજમાં ખટકતું હતું, બીકોઝ જે સમય ફેમિલીમાં ખૂબ જ જરૂર હતી ત્યારે હું આવી ના શક્યો. અને આ સંજોગો જોયું એક પછી એક બધા ઊભા થઈ રહ્યા છે કે કેવી રીતે મેં ડિસિઝન લીધું ઇન્ડિયા કમ્પ્લીટ આવવા માટે એમ. ત્યારબાદ અરાઉન્ડ એપ્રિલ મે મહિનામાં અરાઉન્ડ આપણે માર્ચમાં તો આપણે 2020 માર્ચમાં આપણે લોકડાઉન સ્ટાર્ટ થઈ ગયું હતું ઓલરેડી. એટલે હું ત્યારે હું અને મારી વાઇફ બંને વર્ક ફ્રોમ હોમ કરતા હતા, બીકોઝ અમારી બંનેની કંપનીઝ ઓલમોસ્ટ લોકડાઉન થઈ ગઈ હતી અને અમને ઇન્સ્ટ્રક્શન હતી કે અમે વર્ક ફ્રોમ હોમ કરીએ જ્યાં સુધી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન્સ ના આવે ત્યાં સુધી. ત્યારબાદ અરાઉન્ડ મે મહિનાના સમયગાળામાં અમારા દાદીમાને કમ્પ્લીટલી બેડ પર જતા રહ્યા અને એમનો પ્રોબ્લેમ હતો બ્લડ સર્ક્યુલેશન અને કિડની ડિસફંક્શન હતી અને એમને ડાયાલિસિસ કરવાની જરૂર હતી. સો એવરી ડે સો ડૉક્ટરે બે ઓપ્શન્સ આપ્યા કે કાં તો એમને રેગ્યુલર એવરી વીક ડાયાલિસિસ કરાવો અને કાં તો પછી એમની ઘરે જ સેવા કરો, બિકોઝ જો ડાયાલિસિસ કરાવશો તો યુ નેવર નો કે કેટલા સમય સુધી રહેશે અને એ બી પીડાશે, તમે પણ પીડાશો. સો બેટર છે કે એમને ફૂડ હેબિટ્સમાં થોડો સુધારો આપો, મેડિસિન્સ લો અને ઘરે એમની સેવા કરો. અને એ અમુક અંશે સાચું પણ હતું બિકોઝ એ ફરી રહ્યું હતું. સો મમ્મી અને પપ્પા એના પર લાગી પડ્યા. મીનવાઈલ એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે મીનવાઈલ મારા દાદા રિકવર થઈ ગયા. મારા મમ્મીની સેવા અને પપ્પાના અથાક પ્રયત્નોથી મારા દાદા રિકવર ધીમે ધીમે થવા લાગ્યા, એની જાતે તેમની જોડે એ ઉભા થવા લાગ્યા હતા એટલીસ્ટ. એટલે જે સંદાસ પેશાબનો ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો. બાકી બધા ઇસ્યુઝ છે હજુ પણ ઇટ્સ ઓકે. એમ જે મેઇન વેઇટ લિફ્ટિંગનો ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો. સો એ ભાગમાં અમે લખી છીએ કે દાદા અને દાદી બંને એક પછી એક ખાટલા પર આવ્યા, એ કારણે આવ્યા, અધરવાઇઝ તો બહુ પ્રોબ્લેમ થઈ જશે. તો દાદીની વાત કરું તો એ કમ્પ્લીટલી બેડ પર જતા રહ્યા, એ ના હલે ચલે નથી, એને મુવમેન્ટ કરતા, એ ખાલી એને મોઢું હલાવે, હસે, બોલે ક્યારેક એ બી, પણ બાકી બધી મુવમેન્ટ બધી બંધ થઈ ગઈ. અને છેલ્લા એક વર્ષથી એ કમ્પ્લીટલી બેડ પર છે. એટલે એમની બધી સેવા કરવાની, એમને વેઇટ લિફ્ટિંગ અગેઇન પાછું મમ્મીને એટલી જ તકલીફ. અને બસ આ જ વસ્તુ મારા મગજમાં હતી. પણ હું ને પૂજા ત્યાં ઓસ્ટ્રેલિયામાં હતા, બટ લોકડાઉન હતું તો કરવું શું, અમે લોકો એકદમ મૂંઝવણમાં હતા. એમ ન તો અમે ત્યાં બોલાવી શકીએ અને અમારા જવામાં એવું હતું કે અમે એ સમયે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ એ સમય દરમિયાન ફેમિલીમાં જે ઇસ્યુઝ ચાલતા હતા એ તો હતા જ. દાદીની તબિયત સેમ ટુ સેમ હતી, એમાં કોઈ પણ સુધારો નહોતો અને પપ્પાની તબિયત પણ ડે ટુ ડે, મતલબ જે બી એના ડિપ્રેશનના ઇસ્યુઝ હતા અને મોમેન્ટના ઇસ્યુઝ હતા એ એમનો એમ જ હતા અને ઉલટાના એ વધતા જતા હતા. પરંતુ આ સાઈડ હું ને પૂજા એવું વિચારી રહ્યા હતા કે અમે લોકો જલ્દીથી ફેમિલી પ્લાનિંગ કરીએ, તો ફેમિલીમાં એક આખો ઉમંગ અલગ આવે બેબીના લીધે, અને પ્લસ અમે એને જલ્દીથી ઓસ્ટ્રેલિયા બોલાવી લઈએ તો અમે એની જોડે રહી શકીએ, તો એમને પણ કેર કરી શકું હું અને એ મારા મમ્મી હોય તો પૂજાને પણ મદદ થાય એ ડિલિવરી દરમિયાન એમ. સો આવો અમારો વિચાર હતો અને અમે એ જ વિચારથી આગળ વધી રહ્યા હતા. સો અરાઉન્ડ ઓગસ્ટ મહિનામાં પૂજા ગોટ પ્રેગ્નન્ટ. બધું બરાબર હતું અને એની ટ્રીટમેન્ટ અહીંયા ચાલી રહી હતી એડિલેડમાં. સો પરંતુ પ્રોબ્લેમ એવા હતા કે જે ઘરમાં જે ઇસ્યુઝ હતા એ વધી જ રહ્યા હતા. એમ પપ્પાના જે ઇસ્યુઝ હતા, બાના ઇસ્યુઝ સ્ટેબલ એ જ રીતે આગળ વધી રહ્યા હતા. અને મેઇન મારા મગજમાં એ ચાલતું હતું કે ક્યાં સુધી, એમ ક્યાં સુધી વેઇટ કરશો અમે લોકો, જો બીકોઝ એઝ અ ડૉક્ટરની સલાહ પ્રમાણે એ લોકો એવું કીધું કે તમે લોકો 7 મહિના પછી ટ્રાવેલ નહીં કરી શકો. સો પૂજા જ્યારે 7 મંથ પ્રેગ્નન્ટ હશે ત્યારે અમે લોકો ટ્રાવેલ નહીં કરી શકીએ આફ્ટર દેટ. તો મતલબ જે બી અમારે ડિસિઝન લેવું હતું એની પહેલા જ લેવાનું હતું. સો પહેલાં મેં પૂજાને વાત નથી કરી કે આપણે હવે આવું કરશું, બિકોઝ હું એકલું મારા મગજમાં વિચારી રહ્યો હતો. પણ અરાઉન્ડ ઓક્ટોબર મહિનામાં મેં પૂજાને વાત કરી, ઓક્ટોબર મહિનામાં, કે પૂજા હવે બિકોઝ ગવર્મેન્ટ તરફથી કોઈ બી ઇન્સ્ટ્રક્શન નથી, આપણે જ ડિસિઝન લેવું પડશે અહીંથી જ કે હવે શું કરવું એમ. બિકોઝ હવે અત્યારે નહીં કરીએ તો પછી નહીં કરી શકીએ, બેબી બોર્ન થયા પછી લાંબો સમય સુધી નહીં કરી શકીએ. સો પૂજા બી અગ્રી થઈ ગઈ બીકોઝ અમારા ફેમિલીના સિચ્યુએશન એવા હતા. અને અમે લોકો બંને પહેલાં સ્ટાર્ટિંગ મેં કર્યું, મેં મારી જોબ પર પૂછ્યું અને મારી જોબે મારા બોસે મતલબ ઇઝીલી મને હા પાડી દીધી, બીકોઝ અમે લોકો અરાઉન્ડ 5 મહિનાથી વર્ક ફ્રોમ હોમ જ કરી રહ્યા હતા. સો વર્ક ફ્રોમ હોમ વોઝ નોટ અ પ્રોબ્લેમ, મેઇન પ્રોબ્લેમ હતો ટાઈમ ઝોન ડિફરન્સ, બટ આઈ સેડ દેટ આઈ વિલ મેનેજ. સો હું સવારે રોજ ઓસ્ટ્રેલિયાના ટાઈમ પ્રમાણે કામ કરીશ અને એવું બધું મેં કીધું એમને અને એ રેડી થઈ ગયા. સો મારી જોબનો ઇસ્યુ જતો રહ્યો અને એક રિલેક્સેશન હતું મોટું, બીકોઝ મેં તો એવું બી વિચારી લેલું કે જો જોબવાળા ના પાડશે તો હું જોબ મૂકીને જઈશ, પણ જવું તો છે જ બીકોઝ અધરવાઇઝ બીજો કોઈ ઓપ્શન જ નથી. અને પૂજાની જોબ પર પૂજાએ ટ્રાય કરી, એનો બોસ બી સારો હતો, એને બી સારી રીતે આગળ કન્વે કર્યો એનો મેસેજ. પરંતુ પ્રોબ્લેમ એ હતો કે પૂજાની જોબ મોટી છે, મતલબ કંપની મોટી છે અને એની પોલિસીસ પ્રમાણે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ એમની પાસે છે. સો એમની પોલિસીસ પ્રમાણે આઉટ ઓફ ઓસ્ટ્રેલિયા વર્ક ના કરી શકે, ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાં હોય તો ચાલે, તો એ રીઝનથી એ આગળ વર્ક ના કરી શકી. પણ ગુડ ન્યૂઝ એ હતા કે બીકોઝ શી વોઝ પ્રેગ્નન્ટ એની પાસે મેટર્નિટી લીવ લેવાનો ઓપ્શન હતો. સો એની કંપનીએ એને 1 યર એન્ડ 3 મંથ્સ મેટર્નિટી લીવ પ્લસ ઇમરજન્સી ફેમિલી લીવ આવી કમ્બાઈન કરીને 1 યર એન્ડ 3 મંથ્સની લીવ આપી. સો એ બી બેનિફિશિયલ હતી બીકોઝ એટલીસ્ટ એની જોબ કન્ટિન્યુઅસ છે અત્યારે અને એ લીવ પર છે. અને આવું વિચારીને બસ અમે બંને ફિક્સ થઈ ગયું કે ના હવે અમે જઈએ છીએ ઇન્ડિયા.
તો નિજેશભાઈ, તમે દંપતિ માતા પિતા બનવાના હતા, અહીંયા ઓસ્ટ્રેલિયામાં પૂજાબેનની સારવાર પણ ચાલી રહી હતી, અને એ અધવચ્ચેથી છોડીને માતા પિતાની અને ગ્રાન્ડ પેરેન્ટ્સની સાર સંભાળ લેવા ભારત જવાનો નિર્ણય કેટલો અઘરો રહ્યો?
વત્સલભાઈ, ફેમિલી હંમેશા આપણા ઇન્ડિયન લાઈફમાં તમે જોયું હશે તો ફેમિલી હંમેશા એકદમ કોર પર હોય છે, એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમ ફેમિલી જોડે હોય તો બીજું કંઈ જ ના જોઈએ માણસોને, સ્પેશિયલ ઇન્ડિયન કલ્ચરમાં અને આઈ થિંક એશિયન કલ્ચરમાં. સો નિર્ણય ટફ તો હતો, નો ડાઉટ, બીકોઝ અહીંયા ઓસ્ટ્રેલિયન મેડિકલ સિસ્ટમ્સ, મેડિકલ સિસ્ટમ્સ અને જે અહીંયા આપણને સુવિધા મળે સારી ઓસ્ટ્રેલિયામાં રહીને, સ્પેશિયલી આ સમયે જ્યારે પૂજા પ્રેગ્નન્ટ હતી, એવી સુવિધા આપણે ઇન્ડિયામાં ના મળી શકે. પરંતુ સામેની બાજુ ફેમિલીમાં મારા દાદી પપ્પા એટલા બધા પીડાત હતા અને મારાથી એ મતલબ સહન થઈ શકતું નહોતું, એમ કે અહીંયા રહીને અમે લોકો ખુશ બી ના થઈએ બેબી આવે તો બી. એ ખુશી, બેબીની ખુશી અને સામે ફેમિલીનું દુઃખ, એના કરતાં જો અમે ત્યાં જતા રહીએ તો મે બી અમે મેડિકલ સર્વિસમાં કોમ્પ્રોમાઇઝ કરીએ, જોબમાં પૂજા કોમ્પ્રોમાઇઝ કરે, પણ એની સામે બેનિફિટ એ હતું કે ફેમિલી જોડે છે તો અમે લોકો બંનેની ટેક કેર સારી રીતે કરી શકીએ. અને આ જ રીતે અમે લોકો ડિસિઝન લીધું કે ના, જવું છે અને ફેમિલી જોડે જ રહેવું છે, જે પણ પરિસ્થિતિ છે, બીકોઝ ઓસ્ટ્રેલિયામાં તો લાંબા સમય સુધી એવું લાગતું જ નહોતું કે ફેમિલી પેરેન્ટ્સ અહીંયા આવી શકશે.
તો ભારતમાં રહીને ઓસ્ટ્રેલિયામાં તમે બધું કેવી રીતે મેનેજ કરો છો?
એ પણ એક બહુ ઘણું બધું પ્લાનિંગ કરેલું છે એના માટે પણ. જ્યારે ઓક્ટોબરમાં એવું વિચાર્યું કે હવે જવું છે ઇન્ડિયા, ત્યારથી જ મારા મગજમાં બધું પ્લાનિંગ દોડવા લાગ્યા અને બધા વિચારો આવવા લાગ્યા. સૌથી પહેલા તો મેં મારો ફોન સોર્ટ આઉટ કર્યો કે મારો અને પૂજાનો ફોન એક્ટિવ રહે. સો મેં ઘણી બધી કંપનીઝ જોઈ કે જે ઇન્ડિયામાં લોંગ ટર્મ સુધી રોમિંગ અલાઉ કરે. સેકન્ડલી મારું હાઉસ, સો હાઉસ માટે ફોર્ચ્યુનેટલી મારો બ્રધર ઇન લો એજ સિટીમાં રહેતો હતો અને મારી જોડે જ હતો, સો એ મેનેજ કરે છે અમારું હાઉસ અત્યારે. અને બીજી ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી એ એજન્ટ મેનેજ કરે છે, તો અમે લોકો એમના માટે વરિડ નથી ના હવે, બીકોઝ એ બધું બરાબર રીતે ગોઠવાઈ ગયું છે. થર્ડ મારી જોબ, સો જોબ બી બરાબર ચાલે છે, બીકોઝ હું એના ઓસ્ટ્રેલિયા એટલાઇટના ટાઈમ પ્રમાણે જ હું વર્ક કરું છું. સવારે વહેલો 4:30 વાગે સ્ટાર્ટ કરી આપું અને અરાઉન્ડ 2 થી 2 વાગે ફિનિશ કરું. આ રીતે મારું શેડ્યુલ ગોઠવાયેલું છે અને બધું સારી રીતે મેનેજ થઈ ગયેલું છે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે.
તો નિજેશભાઈ, અત્યારે કોરોના વાયરસના કારણે ભારતમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, તો તમે ઓસ્ટ્રેલિયા છોડીને ભારત ગયા પરંતુ પરિવાર સાથે રહો છો, તો આ નિર્ણય કેટલાક અંશે યોગ્ય લાગતો હશે?
મારા માટે તો આ નિર્ણય અત્યારે હું એમ કહું છું બેસ્ટ નિર્ણય છે, બીકોઝ જ્યારે મેં વિચાર્યું હતું ત્યારે આટલું નહોતું વિચાર્યું એમ, પણ અહીંયા આવીને જે મને રિયલાઇઝ થયું કે ના, જે કર્યું એ પરફેક્ટ છે એમ, અને ભગવાન જે પણ કરાવે છે એ સારા માટે જ કરાવે છે. હમણાં જ 10 દિવસ, અત્યારે અરાઉન્ડ 11 દિવસ થયા બેબીનો બોર્ન થયો છે, બેબી બોયનો. પૂજા અને બેબી ખૂબ જ હેલ્ધી છે અને અમને જે મગજમાં જે ડર હતો કે અહીંની મેડિકલ સિસ્ટમમાં અને અહીંની સર્વિસીસમાં, એ બી બધા ઇસ્યુઝ સારી રીતે સોર્ટ આઉટ થઈ ગયા. ફોર્ચ્યુનેટલી અમને ખૂબ જ સારા ગાયનેકોલોજીસ્ટ મળી ગયા અને બેનિફિટ, મેઇન બેનિફિટ એ હતો કે મારા બ્રધર ઇન લો, સગા બ્રધર ઇન લો અહીંયા પીડિયાટ્રિશિયન છે અને નિયોનેટોલોજીસ્ટ છે, સો એમના જ કોન્ટેક્ટમાં જે ગાયનેકોલોજીસ્ટ હતા એમનાથી અમને ખૂબ જ, એટલે ખૂબ જ હેલ્પ થયું. પૂજાની ડિલિવરી બી નોર્મલ થઈ ગઈ અને બધા જ ઇસ્યુ સોર્ટ આઉટ થઈ ગયા. ફેમિલીમાં એકદમ ઉમંગ ભર્યો માહોલ, અને સ્પેશિયલી જ્યારે મેં આ ન્યૂઝ મેં મારા દાદીને આપ્યા ને, તો આઈ થિંક છેલ્લા 2 દિવસથી બોલતા નહોતા, પરંતુ મેં એને ફોટો બતાવ્યો અને વિડીયો બતાવ્યો અને ન્યૂઝ આપ્યા ને, ત્યારે એના મોઢા પર સ્માઈલ આવી ગઈ તરત જ. અને પછી અરાઉન્ડ મને છેલ્લા 2 દિવસ પહેલા એવું કે મારે હવે જીવવું છે, મારે એને હિંચકાવો છે. એટલે મતલબ આ નાની વસ્તુ એટલી મોટી જીવનમાં થઈ જાય છે ને, કે એવું થાય છે કે ના, પરફેક્ટ એટલે પરફેક્ટ ડિસિઝન લીધું.
નિજેશભાઈ, છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયન સિટીઝન્સ કે પીઆર હોલ્ડર્સ માંગ કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટ પાસે કે તેઓ પેરેન્ટ્સને પણ ઇમિડિયેટ ફેમિલી મેમ્બર્સની લિસ્ટમાં સામેલ કરે.
આ વસ્તુ એકદમ નેચરલ છે, સ્પેશિયલી આપણા ઇન્ડિયન સિટીઝન્સ માટે. શું કામે? કારણ કે આપણે જોયેલું છે કે માતા પિતા એ આપણા એક હાઉસનો જ પાર્ટ છે, આપણા હોમનો પાર્ટ છે. માતા પિતા વિઝિટર્સ નથી, રાઈટ? આપણે બધા હંમેશા એવી જ રીતે મોટા થયા છે કે દાદા દાદી આપણે ઘરમાં રહેતા હોય, પેરેન્ટ્સની જોડે જ આપણે રહેતા હોય, અને જ્યારે આપણા બી કિડ્સ આવે તો બી એ દાદા દાદી જોડે જ મોટા થતા હોય. સો આપણા માટે આ વસ્તુ બહુ જ નોર્મલ છે અને આપણે તો એવું ક્યારે વિચારી જ ના શકીએ પેરેન્ટ્સ, કેમ પેરેન્ટ્સ મારા ઇમિડિયેટ ફેમિલી નથી. પરંતુ હવે કન્ટ્રીઝ લાઇક ઓસ્ટ્રેલિયા કે જ્યાં મલ્ટીકલ્ચરલ કન્ટ્રી છે, હું બ્લેમ નથી કરતો કોઈને, આ એક કલ્ચરલ ઇસ્યુ છે આઈ થિંક, બીકોઝ ઘણા કલ્ચરમાં એવું પણ જોવા મળશે તમને કે માતા પિતા, નો ડાઉટ એ લોકો વચ્ચે ખૂબ જ પ્રેમ હોય છોકરાઓ અને માતા પિતાઓ વચ્ચે, પરંતુ માતા પિતા ઇઝ નોટ પાર્ટ ઓફ હાઉસ આફ્ટર સર્ટન એજ. એટલે છોકરા જયારે મોટા થઈ જાય અને એને પાર્ટનર જોડે મૂવ આઉટ કરી દે, પછી માતા પિતા નો ડાઉટ એમને વિઝિટ કરે, બટ તે ડોન્ટ સ્ટે વિથ ધેમ, રાઈટ? સો આ એક ડિફરન્સ છે, કલ્ચરલ ડિફરન્સ છે, અને આને આઈડેન્ટિફાય કરવાની ખૂબ જ જરૂર છે. સો જ્યારે ઓસ્ટ્રેલિયામાં અત્યારે જે કોરોના સમયે એક્ઝેમ્પશન માટેનું લિસ્ટ આવ્યું અને એમાં કેટલી અમુક કન્ડિશન્સ છે, સો આ કન્ડિશન્સમાં એને ધ્યાનમાં રાખીને આઈ થિંક આ વેસ્ટર્ન કલ્ચર છે મોસ્ટલી, અને એમને ધ્યાનમાં રાખીને એવું બહાર પાડ્યું કે વાઇફ આઈ મીન પાર્ટનર અને કિડ્સ એને એક્ઝેમ્પશન મળી શકશે, પરંતુ બીજા કોઈને એક્ઝેમ્પશન નહીં મળે. હવે આ વસ્તુ પેરેન્ટ્સ ને જો એક્ઝેમ્પશન ના આપે તો કલ્ચર્સ લાઈક અસ કેટલો મોટો ઇશ્યુ થઈ શકે, કારણ કે આપણા પેરેન્ટ્સ અને આપણું વચ્ચેનું બોન્ડિંગ જે છે, અને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો છોકરો જ માતા પિતાની હેલ્પ કરે, બીકોઝ અહીંયા આપણે નર્સિંગ હોમ જેવી કે એજકેર જેવી ફેસિલિટીઝ જ્યાં ઓસ્ટ્રેલિયામાં જેવું કલ્ચર છે એવું અહીંયા નથી. સો છોકરો જ એક આશરો હોય છે મા બાપનો એમ. સો ડેફિનેટલી પેરેન્ટ્સ ઇમિડિયેટ ફેમિલીમાં ઇન્ક્લુડ કરવું જોઈએ, ગવર્મેન્ટે આ કલ્ચરલ ઇસ્યુને સમજવા જોઈએ અને એને કલ્ચર્સને રિસ્પેક્ટ આપીને ખરેખર એક માનવતાના ધોરણે આઈ થિંક કે એને આ અપ્રૂવ કરવું જોઈએ એક્ઝેમ્પશન પેરેન્ટ્સ માટે સ્પેશિયલી, જેથી કરીને આપણા જેવા કલ્ચરવાળા લોકો છે એશિયન કલ્ચર્સ મોસ્ટલી એમને મારા જેવા ઇસ્યુઝ ન થાય. બીકોઝ હું તો બહુ ફોર્ચ્યુનેટ છું કે હું આવું કરી શક્યો, પણ ઘણા લોકો નથી કરી શકતા અને રીબાઈ રીબાઈને જીવે છે. અને આ કોરોના જે હાનિ પહોંચાડે છે એના કરતાં પણ વધારે હાનિ મેન્ટલ ડિપ્રેશન પહોંચાડે, બીકોઝ હું મારા ઘરમાં જોઉં છું કે મેન્ટલ ડિપ્રેશન કેવું હોય. સો આ વસ્તુને ખરેખર ગવર્મેન્ટે સોલ્વ કરવી જોઈશે આવનારા ફ્યુચરમાં.
નિજેશભાઈ, આજે તમે પતિ પત્ની ઓસ્ટ્રેલિયા છોડીને માતા પિતા અને ગ્રાન્ડ પેરેન્ટ્સ ની સંભાળ રાખવા માટે ભારત જવાનો એક મુશ્કેલ નિર્ણય લીધો, અને એ પણ એવા સમય કે જ્યારે તમે ખુદ પેરેન્ટ્સ બનવાના હતા. આજ એક ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ છે. આજે તમે SBS ગુજરાતી સાથે વાત કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને તમારા પેરેન્ટ્સ ને નજીકના ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા બોલાવી શકો તેવી શુભકામના.
થેન્ક યુ વત્સલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.